એકત્ર ફાઉન્ડેશન પ્રસ્તુત કરે છે ગ્રંથસાર, વિશ્વની ઉત્તમ આત્મકથાઓ અને શ્રેષ્ઠ જીવનચરિત્રોનો સાર હવે આપણી ભાષામાં. આ ઓડિયો સારાંશ એકત્ર એઆઈની મદદથી તૈયાર કરવામાં આવ્યો છે. નમસ્કાર અને એકત્ર જ્ઞાનગોષ્ઠીમાં આપનું સ્વાગત છે. આજે આપણે એક એવા પુસ્તક પર વાત કરવાના છીએ અને એના લેખકની સફર પર, જેણે અમેરિકન રાજકારણ અને સમાજ પર એમ કહી શકાય કે ઊંડી છાપ છોડી છે.
હા, અને રસપ્રદ વાત એ છે કે પુસ્તક લગભગ 2 દાયકા જૂનું છે, પણ આજે પણ એની વાતો એટલી જ લાગુ પડે છે.
બરાબર. કયું પુસ્તક છે?
આપણે વાત કરી રહ્યા છીએ બરાક ઓબામાના પુસ્તક ધી ઓડેસિટી ઓફ હોપની, એટલે કે આશાનું સાહસ. પૂરું નામ છે થોટ્સ ઓન રિક્લેમિંગ ધી અમેરિકન ડ્રીમ.
આશાનું સાહસ, અમેરિકન સ્વપ્નનું પુનરાગમન.
હા, અથવા અમેરિકન લોકશાહીનું પુનરુત્થાન એમ પણ કહી શકાય. અને ખાસ વાત એ છે કે આ પુસ્તક એમણે 2006માં લખ્યું હતું, ત્યારે તેઓ ખાલી ઇલિનોઇઝના ફર્સ્ટ ટર્મ સેનેટર હતા, હજી રાષ્ટ્રપતિ બન્યા નહોતા.
અને એમને જે પૃષ્ઠભૂમિ છે એ જ કેટલી અનોખી છે ને. પિતા કેન્યાના, માતા કેન્સાસના, ગોરા અમેરિકન.
હા, બાળપણ હવાઈ અને ઇન્ડોનેશિયામાં વીત્યું.
કેટલું બધું અલગ અલગ.
બરાબર.
પછી શિકાગોમાં સામુદાયિક આયોજક તરીકે કામ કર્યું, હાર્વર્ડ લો રિવ્યુના પહેલા આફ્રિકન અમેરિકન પ્રેસિડેન્ટ બન્યા,
અને બંધારણીય કાયદાના પ્રોફેસર પણ રહ્યા. એટલે આ બધા અનુભવોનો નિચોડ, એમની સમજ આ પુસ્તકમાં દેખાય છે.
તો પુસ્તક ખાલી રાજકારણ વિશે નથી?
ના, બિલકુલ નહીં. મતલબ એના મૂળમાં તો એક મોટો સવાલ છે કે શું આપણે આટલા બધા ભાગલા પડી ગયા હોય, આટલા ઊંડા મતભેદ હોય તો પણ શું આપણે સહાનુભૂતિથી, તર્કથી અને આપણા સહિયારા હિતોને ધ્યાનમાં રાખીને ભેગા મળી શકીએ?
અને આ જ સવાલ આજે પણ એટલો જ, કદાચ વધારે અગત્યનો છે.
ખરેખર પુસ્તક એ સમયના અમેરિકાના રાજકીય ભાગલા, સાંસ્કૃતિક યુદ્ધો, લોકોમાં જે એક જાતની ઉદાસીનતા હતી, એનું કારણ શોધવાનો અને એનો ઉકેલ બતાવવાનો એક ગંભીર પ્રયાસ હતો. શું આશા રાખવી એ ખરેખર સાહસનું કામ છે? આ એ પૂછે છે.
તો ચાલો આ આશાના સાહસની સફર શરૂ કરીએ, ઓબામાના જીવનમાં ડોક્યું કરીએ, એમના ઘડતરના વર્ષોથી શરૂઆત કરીએ.
હા, એમની શરૂઆત જ એમની ઓળખની શોધથી થાય છે. મિશ્ર વારસો હવાઈ ઇન્ડોનેશિયા, માતા અમેરિકન, પિતા કેન્યાના. એમને પોતાના પહેલા પુસ્તક ડ્રીમ્સ ફ્રોમ માય ફાધરમાં આ બધી ગૂંચવણ અને સંઘર્ષની વાત બહુ સરસ રીતે કરી છે.
આ અનુભવે એમને કદાચ દુનિયાને અલગ દ્રષ્ટિકોણથી જોતા શીખવ્યું હશે.
ચોક્કસ. જુદા જુદા લોકોને, જુદી જુદી સંસ્કૃતિઓને સમજવાની ક્ષમતા કદાચ અહીંથી જ વિકસી હશે.
પછી આવ્યો શિકાગાનો તબક્કો, સામુદાયિક આયોજક તરીકે. એ અનુભવ કેટલો મહત્વનો રહ્યો?
અરે, ખૂબ જ. ત્યાં એમને ગરીબી, ભેદભાવ, રાજકીય સિસ્ટમની જે જટિલતાઓ છે એ બધું એકદમ નજીકથી જોયું, ગ્રાઉન્ડ લેવલ પર.
હા, સિદ્ધાંતો નહીં પણ વાસ્તવિકતા.
બરાબર. એમણે જોયું કે સામાન્ય માણસના જે પ્રશ્નો છે એ રાજકીય ચર્ચાઓમાં ક્યાંય ખોવાઈ જાય છે. એટલે અહીંથી એમનામાં પેલી વ્યવહારિકતા આવી હશે કે ભાઈ, ઉકેલ લાવવો હોય તો લોકો સાથે જોડાવવું પડે.
ખાલી આદર્શોથી કામ ના ચાલે.
ના, એમની તકલીફો સમજવી પડે. નાના નાના પ્રયત્નોથી જ કંઈક ફરક પડે છે, એ બધું અહીં શીખ્યા.
પછી હાર્વર્ડ લો સ્કૂલ ગયા, લો રિવ્યુના પ્રેસિડેન્ટ બન્યા. આ તો મોટી વાત કહેવાય.
હા, એક મોટી સિદ્ધિ હતી. એમની બૌદ્ધિક ક્ષમતા અહીં વધુ નીખરી, તર્કબદ્ધ વિચારસરણી, નેતૃત્વ, એ બધું.
અને પછી પ્રોફેસર તરીકેનો દાયકો, બંધારણીય કાયદો ભણાવ્યો.
લગભગ 10 વર્ષ શિકાગો યુનિવર્સિટીમાં. એટલે અમેરિકન લોકશાહીના જે મૂળ સિદ્ધાંતો છે, બંધારણ છે, એની રચના, એના અલગ અલગ અર્થઘટનો, આ બધાનો ખૂબ ઊંડો અભ્યાસ કર્યો અને આ સમજ એમના રાજકીય વિચારોનો પાયો. અની પછી
અને પછી રાજકારણમાં પ્રવેશ, ઇલિનોઇ સ્ટેટ સેનેટ. એ અનુભવ કેવો રહ્યો હશે, પ્રેક્ટિકલ પોલિટિક્સનો?
હા, ત્યાં એમને ખબર પડી કે આદર્શો અને વાસ્તવિક રાજકારણમાં કેટલો ફરક હોય છે, કેવી રીતે સમાધાન કરવા પડે છે, જુદા જુદા હિતો વચ્ચે કેવી રીતે બેલેન્સ કરવું પડે છે,
પાર્ટી લાઈન પ્રમાણે ચાલવું પડે.
બરાબર. એ બધી મર્યાદાઓનો એમને સીધો અનુભવ થયો અને આ અનુભવે જ એમના વ્યવહારિક આદર્શવાદના વિચારને વધુ મજબૂત કર્યો હશે.
અને પછી આવ્યો પેલો ફેમસ મુમેન્ટ, 2004 ડેમોક્રેટિક નેશનલ કન્વેન્શનનું ભાષણ.
હા, એ તો જબરદસ્ત ટર્નિંગ પોઈન્ટ હતો.
એનાથી તો આખા દેશમાં છવાઈ ગયા.
ચોક્કસ. એમનો જે સંદેશ હતો એકતાનો, કે આપણે લાલ રાજ્યો રિપબ્લિકન કે વાદળી રાજ્યો ડેમોક્રેટ નથી, પણ આપણે યુનાઇટેડ સ્ટેટ્સ ઓફ અમેરિકા છીએ, આ વાત લોકોના દિલને સ્પર્શી ગઈ.
હા, એ સમય બહુ ભાગલા હતા અમેરિકામાં.
બહુ જ. એટલે આ ભાષણે એક આશા જગાવી, અને આ ભાષણની જે અસર થઈ, લોકોનો જે પ્રતિભાવ મળ્યો, એના પરથી જ એમને આ પુસ્તક આશાનું સાહસ લખવાની પ્રેરણા મળી. લોકોને એમના વિચારો વધુ ઊંડાણપૂર્વક જાણવા હતા.
પછી યુએસ સેનેટમાં ગયા અને 2006માં આ પુસ્તક આવ્યું. તો આ પુસ્તકને એમની કારકિર્દીમાં ક્યાં મૂકી શકાય?
જુઓ, પહેલું પુસ્તક એમની અંગત ઓળખની સફર હતી, ડ્રીમ્સ ફ્રોમ માય ફાધર. આ બીજું પુસ્તક આશાનું સાહસ એ એમના જાહેર જીવનના વિચારો, એમની રાજકીય ફિલોસોફી રજૂ કરતું હતું.
એક સ્ટેપ આગળ.
હા, ભવિષ્યના અમેરિકા માટે એમનું વિઝન શું છે, એની એક બ્લુપ્રિન્ટ જેવું હતું આ પુસ્તક. એ સમયે એમનો વારસો એક એવા નેતા તરીકે ઘડાઈ રહ્યો હતો જે ભાગલાઓને દૂર કરીને સહિયારા મૂલ્યો અને સંવાદ પર ભાર મૂકે છે.
તો હવે પુસ્તકના મુખ્ય વિચારો પર આવીએ. કઈ ફિલસોફી કયા મૂલ્યો કેન્દ્રમાં છે?
સૌથી પહેલો અને કદાચ સૌથી અગત્યનો વિચાર છે કોમન ગ્રાઉન્ડ શોધવાનો, સર્વસામાન્ય ભૂમિ.
એટલે
ઓબામાનું માનવું છે કે ભલે આપણે ગમે તે રાજકીય પક્ષ ન હોઈએ, ગમે તે વિચારધારા ધરાવતા હોઈએ, પણ અંદરખાને મોટાભાગના લોકો અમુક મૂળભૂત બાબતોમાં સહમત હોય છે.
જેમ કે
પરિવારનું મહત્વ, બાળકોનું સારું ભવિષ્ય, મહેનત કરવી, એક સુરક્ષિત સમાજમાં રહેવું, આ બધી સામાન્ય માનવીય આકાંક્ષાઓ છે.
બરાબર.
તો એમનું કહેવું છે કે આપણી ચર્ચા અહીંથી શરૂ થવી જોઈએ, મતભેદોથી નહીં, પણ આ સહિયારા મુદ્દાઓથી.
પણ આજકાલના સમયમાં આ થોડું વધારે પડતું આશાવાદી નથી લાગતું? બધું કેટલું વહેંચાયેલું છે.
હા, લાગે. અને એટલે જ એ વ્યવહારિક આદર્શવાદની વાત કરે છે. પ્રેક્ટિકલ આઈડિયાલિઝમમાં શું કામ કરે છે એના પર ધ્યાન આપો.
અચ્છા.
નીતિઓ પુરાવા આધારિત હોવી જોઈએ, ડેટા શું કહે છે એ જુઓ, અને પ્રગતિ કરવી હોય તો સમાધાન જરૂરી છે. બધું એકસાથે નહીં મળે, નાના નાના નક્કર પગલાં ભરો. આ એમને સેનેટના અનુભવમાંથી શીખવા મળ્યું હતું.
અને આ સમાધાન માટે શું જરૂરી છે સૌથી વધુ?
સહાનુભૂતિ, એમ્પથી. ઓબામા માટે સહાનુભૂતિ ખાલી એક લાગણી નથી, એ એક બૌદ્ધિક પ્રયાસ છે.
એટલે
સામેવાળી વ્યક્તિ શું વિચારે છે, એની ચિંતા શું છે, એનો ડર શું છે, એ સમજવાનો સભાન પ્રયત્ન કરવો. એ માને છે કે જ્યાં સુધી આપણે એકબીજાને સાંભળીશું નહીં, એમની વાતને માન્યતા નહીં આપીએ, ત્યાં સુધી સાચો સંવાદ નહીં થાય.
અને પેલું રાજકીય ઝેર ઓછું નહીં થાય.
બિલકુલ.
એમણે મૂલ્યો અને શ્રદ્ધાની ભાષા વિશે પણ કંઈક રસપ્રદ કહ્યું છે એવું મેં સાંભળ્યું છે.
હા, એ પણ બહુ અગત્યનો મુદ્દો છે. એ સમયે અમેરિકામાં એવું મનાતું કે નૈતિકતા, મૂલ્યો, ધર્મ, આ બધાની વાતો કરવાનો હક જાણે ખાલી રૂઢિચુસ્તોનો જ છે. ઓબામા કહે છે કે એવું નથી, પ્રગતિશીલોએ આ ભાષાથી દૂર ભાગવાની જરૂર નથી. સમાનતા, સામાજિક ન્યાય, કરુણા, આ બધા મૂલ્યો પણ અમેરિકાની નૈતિક અને ધાર્મિક પરંપરાઓમાંથી જ આવ્યા છે.
તો શ્રદ્ધાને રાજકારણમાં લાવી શકાય?
એમનું કહેવું છે કે શ્રદ્ધાનું જાહેર જીવનમાં સ્થાન છે, પણ એ એવી રીતે વ્યક્ત થવી જોઈએ જે બધાને સાથે લઈને ચાલે. કોઈ એક ધર્મની વાત બીજા પર ઠોપવાની કોશિશ ન થવી જોઈએ, એવી ભાષા જે સર્વસમાવેશી હોય.
અને પેલો વ્યક્તિવાદ અને સમુદાય વચ્ચેના સંતુલનનો મુદ્દો એ પણ છે ને?
હા, અમેરિકામાં વ્યક્તિગત સ્વતંત્રતા, પોતાના પગ પર ઊભું રહેવું, એના પર બહુ ભાર છે. ઓબામા એને સ્વીકારે છે, પણ સાથે એ પણ યાદ અપાવે છે કે આપણી મોટાભાગની સિદ્ધિઓ, પછી એ વિજ્ઞાન હોય કે લોકશાહી,
એ સહિયારા પ્રયત્નોથી જ આવી છે.
બરાબર. હા, આપણે એકબીજા પર આધારિત છીએ, એટલે વ્યક્તિગત જવાબદારી અને સમાજ પ્રત્યેની જવાબદારી બંને વચ્ચે સંતુલન જોઈએ. સરકારનું કામ ખાલી નિયંત્રણ કરવાનું નથી, પણ બધાને સમાન તક મળે એ જોવાનું, અને જે નબળા છે એમને થોડો ટેકો આપવાનો પણ છે.
અને છેલ્લે પુસ્તકનું જે નામ છે આશાનું સાહસ.
હા,
આ આશા વિશે શું કહે છે?
આ જ કદાચ આખા પુસ્તકનો સાર છે. ઓબામા માટે આશા એટલે શું? એ ખાલી બેસી રહેવું નથી કે સારું થઈ જશે. એ એક સક્રિય પસંદગી છે, એક હિંમત ભર્યો નિર્ણય છે. ભલે ગમે તેટલી મુશ્કેલીઓ હોય, વિરોધ હોય, પુરાવા આપણી વિરુદ્ધ હોય, તો પણ સારા ભવિષ્યમાં વિશ્વાસ રાખવો અને એના માટે મહેનત કરતા રહેવું
એ છે આશા.
હા, અને આવું કરવું એ એક સાહસ છે, કારણ કે એ સહેલું નથી. એ પરિસ્થિતિ પર નહીં પણ આપણા ઈરાદા પર નિર્ભર છે.
બહુ ઊંડા વિચારો છે આ. હવે મને એ કહો કે કઈ ત્રણ મુખ્ય ઘટનાઓ કે અનુભવો હતા જેણે ઓબામાના આ વિચારો ઘડ્યા અને આ પુસ્તક લખવા માટે પ્રેરણા આપી?
ત્રણ મુખ્ય મુદ્દાઓ જો હું ગણાવું તો, પહેલો ચોક્કસપણે પેલો શિકાગોનો સામુદાયિક આયોજક તરીકેનો અનુભવ. એ કોઈ એક ઘટના નહોતી પણ લાંબો સમય હતો.
પાયાનો અનુભવ.
હા, ત્યાં એમણે જોયું કે મોટા મોટા મુદ્દા સામાન્ય લોકોના જીવનને કેવી રીતે અસર કરે છે અને સિસ્ટમ બદલવી કેટલી અઘરી છે. એમણે શીખ્યું કે લોકોની વાત સાંભળવી પડે, એમને ભેગા કરવા પડે અને નાની નાની જીતથી પણ આશા જગાવવી પડે. સહાનુભૂતિ અને વ્યવહારિકતાના બીજ અહીં રોપાયા.
બરાબર. બીજો?
બીજો, જેની આપણે વાત કરી, 2004નું ડીએનસી ભાષણ. એકદમ નિર્ણાયક ક્ષણ હતી.
રાતોરાત સ્ટાર બની ગયા.
હા, ઓળખ મળી. પણ એનાથી વધારે અગત્યનું એ હતું કે એ ભાષણે અમેરિકામાં જે એકતા અને આશાની તરસ હતી એને વાચા આપી. એમને ખાતરી થઈ કે એમનો જે સંદેશ છે ભાગલાથી ઉપર ઉઠીને કોમન ગ્રાઉન્ડ શોધવાનો, એ લોકો સુધી પહોંચી રહ્યો છે. આ પુસ્તક એ સંદેશને વધુ ઊંડાણ આપવાનો પ્રયાસ છે. જાણે ભાષણ ટ્રેલર હતું અને પુસ્તક ફિલ્મ.
સરસ સરખામણી છે. અને ત્રીજો મુદ્દો?
ત્રીજો મુદ્દો, હું એમના સ્ટેટ સેનેટ અને પછી યુએસ સેનેટ બંનેના અનુભવને ભેગો ગણીશ. અહીં એમણે રાજકારણની કડવી વાસ્તવિકતા જોઈ.
હા, અંદરની વાત.
કેવી રીતે સારા લોકો પણ પાર્ટીના દબાણમાં આવી જાય, કેવી રીતે મુદ્દાઓનું રાજકીયકરણ થાય. પણ સાથે સાથે એમણે એ પણ જોયું કે પડદા પાછળ ઘણો સહકાર અને સમાધાન પણ થતા હોય છે,
જે બહાર દેખાય નહીં.
બરાબર. ભલે નેતાઓ ટીવી પર લડતા દેખાય, પણ ઘણીવાર અંદરખાને ભેગા મળીને રસ્તો કાઢતા હોય છે. આ અનુભવે એમને શીખવ્યું કે રાજકીય ભાગલા કદાચ જેટલા દેખાય છે એટલા ઊંડા ન પણ હોય. સહકાર માટે હંમેશા જગ્યા હોય છે. આજ સર્વસામાન્ય ભૂમિવાળા વિચારને બળ આપે છે.
એટલે આ ત્રણેય અનુભવો, જમીની હકીકત, રાષ્ટ્રીય સ્વીકૃતિ અને રાજકીય વાસ્તવિકતા, આ બધાએ મળીને એમના વિચારોને આકાર આપ્યો. હવે આ બધામાંથી આપણે શું શીખી શકીએ? સામાન્ય માણસ માટે શું બોધપાઠ છે?
મને લાગે છે કે ઘણા બધા છે. પહેલો તો એ જ કે મતભેદો સાથે કેવી રીતે કામ પાર પાડવું. આપણા પોતાના જીવનમાં પણ આ લાગુ પડે છે. કુટુંબમાં, મિત્રોમાં, ઓફિસમાં ક્યાં મતભેદ નથી હોતા?
બધે જ હોય છે.
તો ઓબામાનું પુસ્તક શીખવે છે કે મતભેદ હોવો એ પ્રોબ્લેમ નથી. પ્રોબ્લેમ એ છે કે આપણે એને હેન્ડલ કેવી રીતે કરીએ છીએ. શું આપણે એને દુશ્મની બનાવી દઈએ છીએ, કે પછી સામેવાળાને સમજવાનો પ્રયત્ન કરીને કોઈ વચલો રસ્તો કાઢીએ છીએ?
અને એમાં ડરે પેલી સહાનુભૂતિ, એમ્પથી,
એ ચાવી છે.
એકદમ.
બીજાના દૃષ્ટિકોણથી વિચારવું એ ખાલી નૈતિક રીતે સારું છે એવું નથી, પ્રેક્ટિકલી પણ ફાયદાકારક છે. જ્યારે આપણે કોઈની ચિંતા સમજીએ તો ઝઘડો ઓછો થાય, સહકાર વધે.
સાચી વાત.
અને આજકાલ સોશિયલ મીડિયાના જમાનામાં, જ્યાં આપણે બધા પોતાના જ વિચારોના પડઘા સાંભળવા ટેવાયેલા છીએ, ત્યાં આ કરવું બહુ અઘરું છે પણ એટલું જરૂરી છે.
બીજો કોઈ બોધપાઠ?
પેલું આદર્શવાદ અને વ્યવહારિકતાનું સંતુલન. આપણા બધાના સપના હોય છે, મોટા આદર્શો હોય છે, પણ જીવન હંમેશા આપણા ધાર્યા પ્રમાણે ચાલતું નથી.
હા, એ તો છે.
તો ઓબામાનો વ્યવહારિક આદર્શવાદ આપણને શીખવે છે કે આદર્શો પકડી રાખો, પણ સાથે સાથે વાસ્તવિકતાને પણ સ્વીકારો. નાના નાના સતત સુધારાઓનું મહત્ત્વ સમજો. બધું એકસાથે બદલાઈ જશે એવી અપેક્ષા ન રાખો. જે શક્ય છે એ દિશામાં આગળ વધો.
અને છેલ્લે પેલી આશા.
હા, નિરાશા આવે, ઉદાસીનતા લાગે, એવા સમયે આશા ટકાવી રાખવી. જીવનમાં પડકારો આવશે, નિષ્ફળતા મળશે, પણ હારી જવાને બદલે સારા ભવિષ્યની શક્યતામાં વિશ્વાસ રાખીને પ્રયત્ન કરતા રહેવો, એ જ સાચી હિંમત છે. પુસ્તક કહે છે એમ, આશા એ પરિસ્થિતિ નથી, એક પસંદગી છે, એક શિસ્ત છે.
આ પસંદગી છે એ વાત ગમી. ખૂબ સરસ. ચાલો હવે આખી ચર્ચાના અંતે ત્રણ મુખ્ય તારણો કાઢીએ જે શ્રોતાઓ યાદ રાખી શકે. પહેલું, એક ભાવનાત્મક તારણ શું કહેશો?
ભાવનાત્મક રીતે હું કહીશ, આશા એ ખાલી મીઠી લાગણી નથી, એ એક સક્રિય હિંમતવાળી પસંદગી છે. જ્યારે બધું અઘરું લાગે, જ્યારે તથ્યો પણ વિરુદ્ધ હોય, ત્યારે પણ સારા ભવિષ્ય માટે વિશ્વાસ રાખીને કામે લાગી જવું એ જ ખરી સાહસિક આશા છે. એ લાગણી ઓછી અને પ્રતિબદ્ધતા વધુ છે.
બરાબર. અને બૌદ્ધિક રીતે એક મુખ્ય વિચાર કયો તારવી શકાય?
બૌદ્ધિક રીતે આ પુસ્તક સમજાવે છે કે અમેરિકન બંધારણ અથવા કદાચ કોઈ પણ સારી લોકશાહી સિસ્ટમ એ કોઈ તૈયાર જવાબોની પોટલી નથી. એ શું છે? એ એક પ્રક્રિયા છે, એક માળખું છે.
શાના માટે?
ઊંડા મતભેદોને ઉકેલવા માટે, જુદા જુદા અવાજોને સાંભળવા માટે અને સમાધાનને પ્રોત્સાહન આપવા માટે. એની ખરી તાકાત એના જવાબોમાં નથી, પણ સતત ચાલતી ચર્ચા અને ઉકેલ શોધવાની પ્રક્રિયાને જીવંત રાખવામાં છે.
પ્રક્રિયાનું મહત્વ અને છેલ્લે એક સાર્વત્રિક તારણ જે આપણા બધાના રોજિંદા જીવનમાં કામ લાગે.
સાર્વત્રિક તારણ ચોક્કસપણે સહાનુભૂતિની શક્તિ છે. બીજાના દૃષ્ટિકોણથી દુનિયાને જોવાનો પ્રયત્ન કરવો, આ ખાલી રાજકારણ માટે નથી.
હા, બધે જ જરૂરી છે.
સારા સમાજ માટે, સારા સમાજ માટે, કોઈ પણ સારી વાતચીત માટે આ પાયાની જરૂરિયાત છે. જો આપણે રોજ કુટુંબમાં, મિત્રો સાથે, ઓફિસમાં સભાનપણે બીજાને સાંભળીએ, એમને સમજવાનો પ્રયત્ન કરીએ, તો એનાથી મોટો ફરક પડી શકે છે, વ્યક્તિગત રીતે પણ અને સામૂહિક રીતે પણ.
અદ્ભુત. ખરેખર આશાનો સાહસ ખાલી રાજકીય પુસ્તક નથી, એ લોકશાહી, સમાજ અને માણસના સ્વભાવ વિશે બહુ ઊંડી વાત કરે છે.
હા,
અને એના જે મૂળ વિચારો છે, સંવાદ, સહાનુભૂતિ, કોમન ગ્રાઉન્ડની શોધ અને આશા ટકાવી રાખવાનો સાહસ, એ આજે પણ એટલા જ કદાચ વધારે અગત્યના છે.
ચોક્કસ. એ આપણને યાદ અપાવે છે કે મતભેદો તો રહેવાના, પણ જો આપણે પ્રયત્ન કરીએ તો સંવાદ અને સહકાર શક્ય છે. અને એ પ્રયત્ન કરવાની હિંમત રાખવી એ જ કદાચ સૌથી મોટું સાહસ છે.
આ સંવાદ અહીં પૂરો થાય છે. ફરી મળીશું આવતા અંકે, એક નવી વિશ્વવિખ્યાત વ્યક્તિ, એક નવા પુસ્તક અને એક નવા વિચાર સાથે જે આપણી દુનિયાને આકાર આપે છે. આ ઓડિયો સારાંશ તમારા માટે એકત્ર ફાઉન્ડેશન દ્વારા પ્રસ્તુત છે.